एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रा एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञान गोष्ठीमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवा विचारकनी वात करवाना छीए जे 20મી સદીના ખૂબ જ પ્રભાવશાળી રહ્યા, ફ્રેડરિક ઓગસ્ટ વોન હાયેક। અર્થશાસ્ત્ર અને એમ કહો ને કે રાજકીય ફિલોસોફી બંનેમાં એમનું મોટું નામ છે।
હા બિલકુલ, અને એમનો સમયગાળો પણ જુઓ ને, 1899માં જન્મ વિયેનામાં અને 1992માં અવસાન, એટલે આખી 20મી સદીની જે મોટી ઉથલપાથલો હતી, બે વિશ્વયુદ્ધ, પેલી મહામંદી, ફાસીવાદ, સામ્યવાદનો ઉદય, પતન, શીતયુદ્ધ, આ બધું એમણે જોયું।
સાક્ષી રહ્યા એમને?
માત્ર સાક્ષી નહીં, પણ આ બધું કેમ થયું, એના મૂળમાં શું હતું એ સમજવાનો એમણે પ્રયત્ન કર્યો અને એના પરથી પોતાના વિચારો પણ આપ્યા। અને હા, 1974માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને।
તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે, હાયેકનું જીવન અને એમના જે મુખ્ય વિચારો છે, પેલી સ્વયંભૂ વ્યવસ્થા કે પછી જ્ઞાનની સમસ્યા, એને જરા ઊંડાણથી સમજીએ અને હા, આજે એ કેટલા પ્રસ્તુત છે એ પણ જોઈએ। તો શરૂઆત ક્યાંથી કરીશું, એમના સમયથી?
હા, એ બરાબર રહેશે। આપણે જરા 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતના વિયેનામાં જઈએ, ઓસ્ટ્રો હંગેરિયન સામ્રાજ્યનું પાટનગર, અને કેવું બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે ધમધમતું શહેર।
હા, કોણ કોણ હતું ત્યાં?
અરે, મોટા મોટા નામ, સિગમંડ ફ્રોઇડ, ગુસ્તાવ ક્લિમ્ટ, ગુસ્તાવ માહલર, લુડવિગ વિટગિનસ્ટાઈન, આવા તો કેટલાય। અને અર્થશાસ્ત્રમાં પેલી ઓસ્ટ્રિયન સ્કૂલ ચાલી રહી હતી, કાર્લ મેંગરવાળી, જે વ્યક્તિના મૂલ્યો પર ભાર મૂકતી હતી।
અને પેલી વિયેનાની કોફી હાઉસ કલ્ચર, એના વિશે બહુ સાંભળ્યું છે, કહે છે કે ત્યાં ખાલી કોફી નહોતી પીવાતી।
ના ના, એ તો વિચારોના આદાન પ્રદાનનું કેન્દ્ર હતું, ગહન ચર્ચાઓ થતી, નવા વિચારો જન્મતા, હાયેક આ જ માહોલમાં મોટા થયા। એમના પિતાજી પોતે ડોક્ટર અને વનસ્પતિ શાસ્ત્રી હતા, માતા પણ ભણેલા ગણેલા પરિવારના।
અને પેલી વાત, લુડવિગ વિટગિનસ્ટાઈન સાથે સગપણ હતું એમને?
હા, દૂરના પિતરાઈ ભાઈ થતા હતા, જોકે શરૂઆતમાં હાયેકને વિજ્ઞાનમાં રસ હતો, પણ પછી રસ્તો બદલાયો।
અને રસ્તો બદલવામાં પેલા પ્રથમ વિશ્વયુદ્ધનો ફાળો હશે નહીં? 1917માં તો એ સેનામાં જોડાયા હતા, ઇટાલિયન ફ્રન્ટ પર।
બિલકુલ, યુદ્ધનો અનુભવ, એ પણ યુવાનીમાં, ખૂબ જ એમ કહો ને કે આઘાતજનક રહ્યો હશે। પેલી યુવાનીની સમાજવાદી વિચારો તરફની સહાનુભૂતિ હતી ને, એ ઓગળી ગઈ અને મનમાં એક સવાલ ઘર કરી ગયો, આ સમાજ કેમ તૂટી પડે છે, કેમ આટલી બધી અવ્યવસ્થા અને ક્રૂરતા આવે છે।
અને આ સવાલનો જવાબ શોધવામાં એમણે આખી જિંદગી કાઢી નાખી।
હા, એવું કહી શકાય, એમના કામનું કેન્દ્ર આ જ રહ્યું। યુદ્ધ પછી પાછા આવીને એમણે વિયેના યુનિવર્સિટીમાંથી બે ડોક્ટરેટ કરી, એક કાયદામાં, બીજી રાજકીય વિજ્ઞાનમાં, અને ત્યાં જ એમની મુલાકાત થઈ લુડવિગ વોન મીઝેસ સાથે।
એમના ગુરુ કહી શકાય?
હા, બૌદ્ધિક ગુરુ। મીઝેસ એ સમયે ઓસ્ટ્રિયન સ્કૂલના મુખ્ય માણસ હતા, સમાજવાદી આયોજન કેમ નિષ્ફળ જાય એની એમણે જોરદાર દલીલો કરી હતી। હાયેક એમનાથી બહુ પ્રભાવિત થયા, મીઝેઝના સેમિનારમાં પણ જતા। વળી એ સમયે જેવો હતો યુરોપમાં, આર્થિક અંધાધૂંધી, હાઈપર ઇન્ફ્લેશન, જર્મની ઇટાલીમાં પેલો સર્વાધિકારવાદનો ઉદય, આ બધાએ પણ એમના વિચારોને ઘડ્યા।
તો આ બધી પૃષ્ઠભૂમિ પછી હવે આવીએ એમના મુખ્ય વિચારો પર। સૌથી પહેલો અને કદાચ સૌથી ફેમસ વિચાર છે સ્વયંભૂ વ્યવસ્થા, સ્પોન્ટેનિયસ ઓર્ડર, શું છે આ?
હાયેકે એક બહુ મજાની વાત પકડી, એમણે કહ્યું કે આપણી આસપાસ ઘણી બધી સિસ્ટમ્સ છે, ભાષા છે, બજાર છે, આપણા નૈતિક નિયમો છે, કાયદો છે, આ બધી બહુ જટિલ અને કાર્યક્ષમ છે, પણ શું કોઈએ બેસી નાની ડિઝાઇન બનાવી છે?
ના, ભાષાની ડિઝાઇન કોણે બનાવી? કોઈએ નહીં।
બસ આ જ વાત, હાયેકે કહ્યું કે આ બધી વ્યવસ્થાઓ કોઈ એક વ્યક્તિ કે ગ્રુપના ઇરાદાપૂર્વકના પ્લાનિંગનું પરિણામ નથી, પણ લાખો લોકો પોતપોતાની રીતે કામ કરતા ગયા, એકબીજા સાથે વ્યવહાર કરતા ગયા, અને એમાંથી સમય જતા આ વ્યવસ્થાઓ આપોઆપ ઊભી થઈ ગઈ, વિકસી ગઈ। એણે આને કોસ્મોસ કહ્યું।
કોસ્મોસ એટલે કે જે જાતે વિકસિતે, પેલું જે આપણે ડિઝાઇન કરીએ એનાથી અલગ?
હા, જે ડિઝાઇન કરીએ એને એમણે ટેક્સિસ કહ્યું, જેમ કે કોઈ કંપનીનું ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, એ ટેક્સિસ છે, પણ બજાર એ કોસ્મોસ છે.
એટલે સમાજની મોટાભાગની સારી વસ્તુઓ બગીચાની જેમ બનાવાતી નથી, જંગલની જેમ ઉગી નીકળે છે. વાહ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે.
છે ને, અને આની સાથે જોડાયેલો છે એમનો બીજો મોટો આઈડિયા, જ્ઞાનની સમસ્યા, ધ નોલેજ પ્રોબ્લેમ.
એમનો 1945નો એક બહુ પ્રખ્યાત નિબંધ છે, ધ યુઝ ઓફ નોલેજ ઇન સોસાયટી, એમાં આ વાત છે.
જ્ઞાનની સમસ્યા એટલે જ્ઞાન ઓછું છે એ સમસ્યા? ના, ઉલટો. હાયેક કહે છે કે સમાજમાં જ્ઞાન તો પુષ્કળ છે, પણ એ કેવું છે? વિખરાયેલું, ડિસ્પર્સ્ડ. દરેક વ્યક્તિ પાસે પોતાની સ્થાનિક પરિસ્થિતિ, પોતાની જરૂરિયાત, ક્યાં તક છે, એનું કંઈક ને કંઈક આગવું જ્ઞાન છે. અને આમાંનું ઘણું જ જ્ઞાન તો અવ્યક્ત છે, ટેસિટ છે. એટલે એવું જ્ઞાન જે અનુભવથી જ આવે, જેને શબ્દોમાં ઢાળવું બહુ મુશ્કેલ, અથવા કોઈ એક સેન્ટ્રલ ઓથોરિટી સુધી પહોંચાડવો લગભગ અશક્ય. દાખલા તરીકે, સાયકલ ચલાવતા આવડે એ ટેસેટ નોલેજ છે, કોઈ પુસ્તક વાંચીને શીખી ન શકે.
બરાબર, અનુભવથી જ આવડે. તો પછી પ્રશ્ન એ થાય કે આટલું બધું વિખરાયેલું અને ઘણું બધું અવ્યક્ત જ્ઞાન, એનો ઉપયોગ આખા સમાજના ભલા માટે થાય કઈ રીતે? એ જ સમસ્યા છે ને?
એકદમ સાચું પકડ્યું, આ જ મૂળ સમસ્યા છે. અને હાયેકની જીનિયસ એ હતી કે એમણે ઓળખ્યું કે આનો ઉકેલ કોણ આપે છે? મુક્ત બજારની કિંમત પ્રણાલી, પ્રાઇસ સિસ્ટમ.
કિંમતો, ભાવ, એ કઈ રીતે?
જો કોઈ વસ્તુનો ભાવ વધે કે ઘટે એ શું છે? એક સિગ્નલ છે, એક સંકેત. એ લાખો લોકોને એક સાથે લગભગ તરત જ જણાવી દે છે કે ભાઈ આ વસ્તુની અછત છે, અથવા તો એની માંગ વધી ગઈ છે, કે પછી એ હવે સહેલાઈથી ઉપલબ્ધ છે, અને આ માટે કોઈ સેન્ટ્રલ પ્લાનરની જરૂર નથી પડતી.
અચ્છા, એટલે કિંમતો એક જાતનું કોમ્યુનિકેશન નેટવર્ક છે એમ?
બરાબર, જે માહિતી પહોંચાડે છે, અને લોકો આ સંકેતો જોઈને પોતાના નિર્ણયો લે છે, શું ખરીદવું, શું વેચવું, શું બનાવવું, અને એનાથી સંસાધનોનો ઉપયોગ આપોઆપ વધુ કાર્યક્ષમ રીતે થવા માંડે છે.
આનો મતલબ તો એ થયો કે કોઈ એક કેન્દ્રીય સત્તા, ભલે ગમે તેટલી ડાહી કે શક્તિશાળી હોય, એ ક્યારેય આખા સમાજ જેટલી સ્માર્ટ બની જ ન શકે, કારણ કે એની પાસે પેલું બધું વિખરાયેલું જ્ઞાન ભેગું કરવાની કે એને સમજવાની તાકાત જ નથી.
અને એટલે જ તેઓ કેન્દ્રીય આયોજનના, ખાસ કરીને સમાજવાદી અર્થતંત્રના કટ્ટર વિરોધી બન્યા. એ માનતા હતા કે તમે જ્યારે આર્થિક નિર્ણયો કોઈ એક સત્તાના હાથમાં સોંપો છો, ત્યારે એ માત્ર બિનકાર્યક્ષમ જ નથી, પણ એનાથી વ્યક્તિની સ્વતંત્રતા પણ જોખમાઈ છે.
અને આ વિચારો એમણે પેલી એમની બહુ જાણીતી ચોપડી ધ રોડ ટુ સર્ફ ડેમ 1944માં આવી હતી, એમાં મૂક્યા હતા, ખરું ને?
હા, ગુલામી તરફનો માર્ગ. એ પુસ્તક એમણે સામાન્ય માણસને સમજાય એ રીતે લખ્યું હતું. એમાં એમની મુખ્ય દલીલ એ હતી કે તમે અર્થતંત્ર પર સરકારનો કંટ્રોલ જેમ જેમ વધારતા જાઓ, ભલે તમારા ઈરાદા સારા હોય, પણ છેવટે એ તમને રાજકીય ગુલામી તરફ, સર્વાધિકારવાદ તરફ જ લઈ જશે.
અને એમણે પેલી ચેતવણી પણ આપી હતી ને કે સ્વતંત્રતા ક્યારે એક ઝાટકે નથી જતી.
હા, બહુ અગત્યની વાત. એમણે લખ્યું, ભાગ્ય જેવું બને છે કે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા એક જ વારમાં ગુમાવી દેવાય. એ ધીમે ધીમે જાય, નાના નાના પગલા દ્વારા, કાયદાના નામે, નિયમોના નામે.
અને એ પુસ્તક એટલું પોપ્યુલર થયું કે પેલું રીડર્સ ડાયજેસ્ટમાં એનો સાર આવ્યો, અને ચિત્રકથા જેવું પેમ્ફલેટ પણ બન્યું હતું.
હા, કાર્ટૂન પેમ્ફલેટ. એ બતાવે છે કે તેઓ પોતાના વિચારો સામાન્ય લોકો સુધી પહોંચાડવા કેટલા આતુર હતા, અને આ બધાના મૂળમાં હતી એમની સ્વતંત્રતા પ્રત્યેની પ્રતિબદ્ધતા. એ પણ ખાસ પ્રકારની સ્વતંત્રતા, નકારાત્મક સ્વતંત્રતા.
નેગેટિવ લિબર્ટી.
નેગેટિવ લિબર્ટી. નકારાત્મક એ શું વળી?
નકારાત્મક એટલે અહીં ખરાબ અર્થમાં નહીં, એનો અર્થ છે કોઈના દ્વારા થતી બળજબરીથી મુક્તિ. કોઈ તમને અમુક કામ કરતા રોકે નહીં, સરકાર કે બીજા લોકો તમારી પર મનસ્વી રીતે દબાણ ન કરે. ભાર એના પર નથી કે તમે શું કરવા માટે સ્વતંત્ર છો, પણ એના પર છે કે તમને શું કરતા રોકવામાં નથી આવતા.
ઓકે, એટલે કોઈના દબાણ વગર જીવવાની સ્વતંત્રતા.
હા, અને હાયેક માનતા હતા કે આ ફક્ત નૈતિક રીતે જરૂરી નથી, પણ સમાજમાં નવા વિચારો આવે, પ્રગતિ થાય, એના માટે પણ આ જરૂરી છે. જ્યારે લોકો દબાણ વગર વિચારી શકે, પ્રયોગો કરી શકે, ત્યારે જ કંઈક નવું બને. અને આ સ્વતંત્રતા જળવાઈ રહે એ માટે એમણે શેના પર ભાર મૂક્યો?
કાયદાના શાસન પર, રૂલ ઓફ લો. એમનો આગ્રહ હતો કે સરકાર પોતે પણ કાયદાની નીચે હોવી જોઈએ, અને કાયદા કેવા હોવા જોઈએ? બધા માટે સરખા, સામાન્ય અને પહેલેથી જાણી શકાય એવા, પ્રિડિક્ટેબલ. કોઈ ચોક્કસ વ્યક્તિ કે જૂથને ટાર્ગેટ કરતા ખાસ હુકમો નહીં.
એટલે કાયદો રાજા હોવો જોઈએ, રાજા કાયદો નહીં.
બરાબર. અને આ જ તર્ક પરથી એમણે સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસના ખ્યાલની પણ બહુ ટીકા કરી.
સામાજિક ન્યાયની ટીકા એ કેમ?
એમનું કહેવું હતું કે ન્યાય કે અન્યાયનો ખ્યાલ વ્યક્તિના ઇરાદાપૂર્વકના કાર્યોને લાગુ પડે, પણ બજાર જેવી પ્રક્રિયા એ તો અવ્યક્તિક છે. એના પરિણામો, કોણ ગરીબ બન્યું, કોણ અમીર, ને તમે નૈતિક રીતે અન્યાયી કઈ રીતે કહી શકો? જાણે કે કોઈએ જાણી જોઈને એ પરિણામ લાવ્યું હોય.
રસપ્રદ દલીલ છે.
અને એમણે એમ પણ કહ્યું કે જ્યારે સરકાર સામાજિક ન્યાયના નામે લોકોની આવક કે સંપત્તિ બળજબરીથી વહેંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે એ કાયદાના શાસનનો ભંગ કરે છે, કારણ કે એમાં પછી સામાન્ય નિયમોને બદલે ચોક્કસ જૂથો માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે, અને એનાથી સત્તાનો દુરુપયોગ વધે છે.
આ બધા વિચારો એમણે પછી 1960માં આવેલા એમના મોટા પુસ્તક ધ કોન્સ્ટિટ્યુશન ઓફ લિબર્ટીમાં વિસ્તાર્યા હશે, જેને એમનો મેગ્નમ ઓપસ ગણવામાં આવે છે.
હા, એમાં એમણે સ્વતંત્રતા, કાયદાનું શાસન, સ્વયંભૂ વ્યવસ્થા આ બધા સિદ્ધાંતોનું બહુ ઊંડાણથી પદ્ધતિસર વિશ્લેષણ કર્યું છે. એ ખરેખર એમનું એક મોટું પ્રદાન છે.
આ સિવાય અર્થશાસ્ત્રમાં પેલું વેપાર ચક્ર, બિઝનેસ સાયકલ, એના પર પણ એમનું કામ હતું ને?
હા, એ પણ મહત્વનું છે. એમણે મીઝિસના વિચારોને આગળ વધાર્યા. એમની થિયરી એ હતી કે જ્યારે સરકાર મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજના દર કૃત્રિમ રીતે બહુ નીચા કરી નાખે છે અને બજારમાં ધિરાણનો ફુગાવો, ક્રેડિટ એક્સપેન્શન કરે છે,
એટલે કે સસ્તી લોનો ઉપલબ્ધ કરાવે છે,
હા, ત્યારે ઉદ્યોગપતિઓને ખોટા સંકેત મળે છે. એમને લાગે છે કે બચત વધી ગઈ છે અને લાંબા ગાળાના રોકાણ માટે સારો સમય છે, એટલે એવા પ્રોજેક્ટ્સમાં પૈસા રોકે છે જે ખરેખર તો લાંબે ગાળે ચાલી શકે એવા નથી હોતા. આને એમણે ખોટા રોકાણ, મેલ ઇન્વેસ્ટમેન્ટ કહ્યા.
એટલે શરૂઆતમાં તેજી દેખાય પણ પછી પરપોટો ફૂટે.
બરાબર, કારણ કે એ તેજી કૃત્રિમ હતી, વાસ્તવિક બચત પર આધારિત નહોતી, એટલે અંતે આર્થિક સંકટ આવે જ. આ વિચારો એમણે 1931માં પ્રાઇસેસ એન્ડ પ્રોડક્શન પુસ્તકમાં રજૂ કર્યા હતા, જ્યારે તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, LSEમાં ભણાવતા હતા, અને આના કારણે જ તેઓ જ્હોન મેનાર્ડ કેન્સના મુખ્ય હરીફ તરીકે ઉભરી આવ્યા.
ઓ, કેન્સ સાથે એમની બૌદ્ધિક ટક્કર હતી એમને?
હા, ઘણી મોટી. કેન્સ મંદીના સમયમાં સરકારી ખર્ચ વધારવાની તરફેણ કરતા હતા, જ્યારે હાયક એનાથી વિરુદ્ધ હતા.
તો આ બધા વિચારો, સ્વયંભૂ વ્યવસ્થા, જ્ઞાનની સમસ્યા, કાયદાનું શાસન, મર્યાદિત સરકાર, આ બધું મળીને એક ચોક્કસ દિશા તરફ ઇશારો કરે છે.
હા, મર્યાદિત સરકાર અને બંધારણવાદ તરફ. હાયકને હંમેશા એ ડર રહેતો હતો કે બહુમતીની લોકશાહી પણ જો અમર્યાદિત સત્તા ધરાવે તો એ બહુમતી કોઈ ચોક્કસ જૂથના હિત માટે લઘુમતીનું શોષણ કરી શકે છે, એટલે એમણે પાછળથી લૉ, લેજિસ્લેશન એન્ડ લિબર્ટી ગ્રંથ શ્રેણીમાં સરકારની સત્તા પર બંધારણીય મર્યાદાઓ મૂકવાના પ્રસ્તાવો પણ કર્યા હતા.
આટલા આમૂલ કહી શકાય એવા વિચારો આપ્યા પછી એમને સ્વીકૃતિ કેવી મળી? એમનો પ્રભાવ કેવો રહ્યો? તરત જ લોકોએ માની લીધી એમની વાત?
ના ના, બિલકુલ નહીં. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી તો કેન્સનો જમાનો હતો. લગભગ 3 દાયકા સુધી બધા માનતા હતા કે અર્થતંત્રને ચલાવવા માટે સરકારે સક્રિય ભાગ ભજવવો જ પડે. હાયકના મુક્ત બજાર અને ઓછી સરકારની વાતોને લોકો જૂનવાણી ગણવા લાગ્યા,
એટલે એમને હાશિયામાં ધકેલી દેવાયા.
હા, એમને વનવાસના વર્ષો, વિલ્ડનેસ યર્સ કહેવાય છે. એક રસપ્રદ વાત કહું, જ્યારે તેઓ શિકાગો યુનિવર્સિટી ગયા ત્યારે પણ એમને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્ર વિભાગમાં નહીં પણ કમિટી ઓન સોશિયલ થોટ જેવી એક ઇન્ટરડિસિપ્લિનરી કમિટીમાં પ્રોફેસર બનાવવામાં આવ્યા હતા.
ઓહ, પણ પછી 1970ના દાયકામાં કંઈક બદલાયું નહીં? પેલું સ્ટેગફ્લેશન આવ્યું.
હા, આ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. સ્ટેગફ્લેશન એટલે શું? મંદી પણ હોય અને સાથે સાથે ભાવ વધારો, ફુગાવો પણ હોય. હવે આ સમસ્યા કેઇન્સના મોડેલમાં ફિટ નહોતી થતી. એ સમજાવી નહોતા શકતા કે આવું કેમ થાય.
અને ત્યારે લોકોને હાયકની વાતો યાદ આવી.
બરાબર, હાયક તો દાયકાઓથી કહેતા હતા કે સરકારનો વધુ પડતો ખર્ચ અને નાણાંનો ફુગાવો આખરે સમસ્યા ઊભી કરશે. એટલે જ્યારે સ્ટેગફ્લેશન આવ્યું ત્યારે એમની ચેતવણીઓ સાચી પડતી લાગી, અને પછી 1974માં નોબેલ પુરસ્કાર મળ્યો.
એ પણ ગુન્નાર મેરડાલ સાથે, જેમના વિચારો એમનાથી ઘણા અલગ હતા.
હા, એ પણ એક વક્રતા હતી, પણ નોબેલ મળવાથી એમનું બૌદ્ધિક પુનર્વસન થયું એમ કહી શકાય. એમના વિચારો ફરી ચર્ચામાં આવ્યા,
અને એ પછી તો રાજકીય સ્તરે પણ એમનો પ્રભાવ દેખાયો. યુકેમાં માર્ગારેટ થેચર, અમેરિકામાં રોનાલ્ડ રેગન.
હા, આ બંને નેતાઓએ જે મુક્ત બજાર તરફી આર્થિક સુધારા કર્યા એના માટેની બૌદ્ધિક પ્રેરણા એમણે હાયક પાસેથી લીધી હતી. થેચરે તો જાહેરમાં કહ્યું હતું કે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ લિબર્ટી એમના માટે બહુ મહત્વનું પુસ્તક છે.
તો આજે એમનો વારસો કેવો છે?
મિશ્ર કહી શકાય. એક તરફ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્ર, પબ્લિક ચોઇસ થિયરી, લો એન્ડ ઇકોનોમિક્સ જેવા ક્ષેત્રોમાં એમનો પ્રભાવ બહુ ઊંડો છે. આધુનિક ઉદારમતવાદી લિબર્ટેરિયન અને રૂઢિચુસ્ત કન્ઝર્વેટિવ વિચારધારા પર એમની અસર છે. પણ બીજી તરફ ટીકાકારો પણ ઘણા છે.
શું કહે છે ટીકાકારો?
એમનું કહેવું છે કે હાયકના વિચારોનો ઉપયોગ કલ્યાણકારી રાજ્ય, વેલફેર સ્ટેટને નબળું પાડવા માટે થયો અને એનાથી આર્થિક અસમાનતા વધી. એટલે એમનો વારસો થોડો વિવાદાસ્પદ તો રહ્યો જ છે, એ સ્વીકારવું પડે.
એ વાત પણ સાચી. પણ આપણે આજના સમયમાં જોઈએ તો શું એમના મૂળ વિચારો, જેમ કે પેલી જ્ઞાન સમસ્યા, એ આજે પણ એટલા જ લાગુ પડે છે? હવે તો આપણી પાસે બિગ ડેટા છે, એઆઈ છે.
બહુ સારો સવાલ છે, અને આના પર બહુ ચર્ચા ચાલે છે. કેટલાક માને છે કે હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે કદાચ એ પેલી કેન્દ્રીય આયોજનની સમસ્યાઓ હલ કરી શકે. આટલો બધો ડેટા ભેગો કરીને, એઆઈ એને પ્રોસેસ કરીને કદાચ વધુ સારા નિર્ણયો લઈ શકે.
તો શું હાયેક ખોટા પડ્યા?
હાયેકના સમર્થકો કહેશે, ના, ટેકનોલોજી ભલે ગમે તેટલો ડેટા ભેગો કરી લે, પણ પેલું અવ્યક્ત જ્ઞાન, લોકોના મનમાં શું ચાલે છે, એમની બદલાતી પસંદગીઓ, સ્થાનિક પરિસ્થિતિની સૂક્ષ્મ સમજ, એ બધું એઆઈ કઈ રીતે પકડશે? એટલે એમનું કહેવું છે કે કિંમત તંત્ર જેવી વિકેન્દ્રિત વ્યવસ્થાની જરૂર તો રહેવાની જ છે. આખી ચર્ચા અત્યારે ક્રિપ્ટોકરન્સી અને સરકારના રોલ જેવા મુદ્દાઓમાં પણ દેખાય છે.
હાયેકના કેટલાક કોટ્સ પણ એમના વિચારોને બરાબર પકડે છે. પેલું એમણે કહ્યું હતું, અર્થશાસ્ત્રનું વિચિત્ર કાર્ય પુરુષોને એ બતાવવાનું છે કે તેઓ જે ડિઝાઇન કરી શકે છે તેના વિશે તેઓ ખરેખર કેટલું ઓછું જાણે છે. કેવી સચોટ વાત! આપણા અભિમાન પર કટાક્ષ.
હા, અને મેજો પેલો કટોકટી હંમેશા એ બહાનું રહ્યું છે જેના આધારે વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણોનું ધોવાણ થયું છે. આ તો આજે પણ એટલું જ સાચું લાગે છે, નહીં?
બિલકુલ. અને બજાર વિશે કહ્યું, સ્પર્ધા એ શોધ પ્રક્રિયા છે. કોમ્પિટિશન ઇઝ અ ડિસ્કવરી પ્રોસિજર. બજાર ખાલી લેવેચની જગ્યા નથી, પણ નવી વસ્તુઓ શોધવાની, નવું જ્ઞાન મેળવવાની એક પ્રોસેસ છે.
એમની શૈલી પણ જુઓ. સમાનતા વિશે ધ રોડ ટુ સર્ફડમમાં કેવું લખ્યું, ભૌતિક સ્થિતિની સમાનતાનો દાવો ફક્ત સર્વાધિકારી સત્તાઓ ધરાવતી સરકાર દ્વારા જ પૂરો કરી શકાય છે. સીધી વાત, કોઈ લાગલપેટ નહીં.
ખરેખર એક બહુ જ જટિલ અને ઊંડા વિચારક હતા હાયેક, જેમણે આપણને સમાજ, બજાર અને આપણી સ્વતંત્રતા વિશે ફરીથી વિચારતા કરી દીધા.
નિશંકપણે.
તો આપણી આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ. શું આ બિગ ડેટા અને એઆઈના જમાનામાં હાયેકની જ્ઞાન સમસ્યા ખરેખર જૂની થઈ ગઈ છે? શું ટેકનોલોજી આપણને એવા કેન્દ્રીય આયોજન તરફ લઈ જઈ શકે છે જે કદાચ કાર્યક્ષમ પણ હોય?
અને જો એવું થાય તો પછી પેલી વ્યક્તિગત સ્વતંત્રતાનો શું? આપણે એક તરફ સમાજને વધુ સારો બનાવવાની ઈચ્છા રાખીએ છીએ અને બીજી તરફ કેન્દ્રિત સત્તાના જોખમો છે જેના વિશે હાયેકે આખી જિંદગી ચેતવ્યા. આ બંને વચ્ચે આપણે સંતુલન કઈ રીતે શોધીશું? આ મોટા પ્રશ્નો છે જેના પર વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.